चारुलोचनम्
शरणायात जनार्तिमोचनम् पतितो धरणाय तत्परम् सहजानन्द गुरुं भजे सदा सहजानन्द स्वामी महाराज नीज।
तो अपने गुरुजी ने प्रार्थना करी कि हमें अपने वासुदेव महात्मा ग्रंथ ने कथा आगे संभलावे।
भव संभव भीति भेद सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। हे मनोहर मूर्ति सुखदाई मारा श्याम प्राण आधार छो तमे ओ पूरण काम। हरिवर हे ताला मारा तमे आप्या अलौकिक सुख संभार्या करु दिन रात मर भूल्या करे मुख मूर्ते संभारो श्रे हरे भूली जाव हूँ संसार प्रेमे फर्या करूं तुझ पाछल ओ मारा हैया नहार। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः। वाला भक्तो भगवान स्वामी नारायण महाकृपाळु परमात्मा छे। आटला हजारों हरिभक्तों ने देश विदेश में आर्त प्रार्थना भगवान जरूर सांभळशे। देवचंद बापानुं अने आपणुं जेम हित हशे एम महाराज करशे। वासुदेव महात्म्यनी कथामां भगवान नारायण बद्रिकाश्रममां नारदजी ने एकांतिक धर्म समझावता सर्व कोई ने पाळवाना सामान्य धर्म समझावे छे। 25 छे कुल 10 श्लोक थी कहे छे। एमा त्रण धर्म समझ्या, चौथो धर्म छे शौच। बाह्य आभ्यंतरम चेति द्विविधम शौच कर्म च। हे नारद, दरेक माणसोए शौच राखवुं जोईए। शौच नो गुजराती थाय पवित्रपणु, दरेके पवित्रपणु राखवुं जोईए। पवित्रपणु बे प्रकारे छे, एक बाह्य बीजो आंतरिक। बाह्य पवित्रपणु एने कहेवाय के तमे जल थी शरीर स्वच्छ करो, कपड़ा स्वच्छ करो, घर मकान शेरी बजार शहर देश बधु स्वच्छ राखो बाहर थी। ये बाह्य शौच कहवाय। बीजो आभ्यंतर शौच एटले अंदर नु शौच, मन थी पवित्र रहेवू, तन थी पवित्र रहेवू ये बाह्य शौच, मन थी पवित्र रहेवू ये आंतर शौच कहवाय। एटले के मन मा राग द्वेष रहित वर्तवू, काम क्रोध लोभादिक स्वाद विषय वासना थी रहित वर्तवू, मलिन संकल्पो नहीं करवा, कोई नु बगाड़वाना घाट नहीं करवा, कोई ने हैरान करवानु मन मा क्यारे ही न थावू जोईए। बस ये આ બે પ્રકારના શૌચને ચોથો ધર્મ કહ્યો છે, જે દરેકને લાગુ પડે છે. પાંચમો ધર્મ, અનાદાનમ પરસ્વસ્ય પરોક્ષમ વા છલેન ચ. પાંચમો ધર્મ છે ચોરી નહીં કરવી. અનાદાનમ, પારકા ધનની ચોરી નહીં કરવી. પણ અહીંયા ચોરી શબ્દ નથી લખ્યો, અહીંયા લખ્યું છે અનાદાનમ. બહુ સમજીને લખ્યું છે, બહુ સમજ્યા. ચોર કર્મ ન કર્તવ્ય લખાય, લખાય એ લખાય. પણ લખનાર ભગવાન વ્યાસ છે, ભગવાનનો અવતાર છે. અનાદાનમ લખ્યું, અનાદાનમ પર સ્વસ્ય. પર સ્વસ્ય, સ્વ એટલે સાચો શબ્દ ધન નથી વાપર્યો, સ્વ વાપર્યો છે. પર સ્વસ્ય એટલે પારકા સ્વનું, એટલે સ્વ એટલે કે એની માલિકી તળે જે આવતું હોય ને સ્વ કહેવાય. અને એનો જે સ્વામી, એનો જે ધણી હોય ને એને સ્વામી કહેવાય. સ્વનો નિયમતા, સ્વમાંથી જ સ્વામી શબ્દ બન્યો છે. જેની માલિકી તળે જે આવતું હોય તેનું નામ સ્વ, અને એના માલિકનું નામ સ્વામી. સ્વનો ઉપરી ધણી, એટલે એવું કહે છે કે પર સ્વસ્ય અનાદાનમ, પારકા, પારકું જે હોય તેને લઈ ન લેવું એમ. હવે આવું બહુ કોને સમજાય એટલે આપણે ચોરી શબ્દ વાપરીએ. પણ ચોરી શબ્દ બહુ અધૂરો છે, કેમ જે પારકું લેવાની કેટલીક ટ્રીક હોય છે, જેને ચોરી ન કહેવાય પણ લઈ લીધું કહેવાય. ખ્યાલ આવે છે તમને? જુઓ, છાનું માનું લેવું એને ચોરી કહેવાય, સમજ્યા? ભોળવીને લઈ લેવું એને છળ કહેવાય, ચોરી ન કહેવાય. એને નજર સામે જ એને મનાવીને લીધું, આમ તેમ સમજાવીને, એટલે એને છળીને લીધું, ઓલું ચોરીને લીધું. અને પછી છે ને ગન બતાવીને લેવું ને એ લૂંટ કહેવાય. ટૂંકમાં પારકું ન લેવું એ પાંચમો ધર્મ છે, કોઈ પણ પ્રકારે ન લેવું. પોતે પોતાનું ખાવ, મહેનત કરીને ખાવ, પરસેવાનું ખાવ, અનાદાનમ પર સ્વસ્ય પરોક્ષમ વા છલે નવા. પરોક્ષમ એટલે એનાથી ખાનગીમાં, અને છળથી એની હાજરીમાં, એ ચોરી કહેવાય. ભગવાનના ભક્તએ આ પાલન કરવું. શૌચમાં કાંઈ ખામી રહેતી હોય તો આંતર તપાસ કરીને બાહ્ય અને આંતરિક પવિત્રતા જાળવવી, પ્રભુને રાજી કરવા. આપણે કોઈને દેખાડવું નથી. ઘણા માણસો બાહ્ય શૌચ બહુ સારું રાખે, કપડાં બપડા બહારથી તો આમ સ્પ્રે બે મારી ફટાટોપ એવો સરસ પવિત્ર અને સુંદર રહે, પણ મન મંદિર મલિન હોય, અંતરમાં તો નર્યો હડો, નર્યો હડો, રાગ દ્વેષ ઈર્ષ્યા માન, મોટા થવાની વાસના, દેખાડો કરવાનો દાંડિયો, કામ ક્રોધ લોભ, બધાને દંભથી બનાવીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા, આવું બધું. ને બહારથી તો તિલક ચાંદલો એટલો બધો સીધો, કંઠી એટલી બધી મોટી ને મસ્ત, ગૌમુખી એટલે ચારેકર સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખેલી ને માલિકર માળા એમ નામ ફરે, ગૌમુખીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોઢામ નહીં, ગૌમુખી બોલો. એ પવિત્ર મુખવાળે એટલે ફરતું ફરતું સ્વામિનારાયણ, મોઢામાં કાંઈ ન મળે, માળા ખાલી કોરી ગમગમે. એટલે આમ ધોળી ધોળીને પ્રદક્ષિણા કરે, કોકને પાડી દે એમ. અને પણ માય અંદર કાંઈ ચોખ્ખું નહીં, ગોંડલના લવિયા જેવું, ગોંડલના લવિયાની ખબર તમને, બહુ દોડી દોડીને સેવા કરે ને બૈરું ગુજરી ગયું હતું ને, પછી કોઈક બેન મંદિરે આવતા હતા એમાં દ્રષ્ટિ બગડેલી, તે દોડી દોડીને ભગવાનની સેવા કરે ને એની યારે એને પણવું, પણ ઓલી તો સધવા હતી એટલે ભગવાનને પ્રાર્થના કરી વિધવા થાય પછી મને મળે, અને મૂવો એમાં સફળ થયો. જો બહારથી ભગત બધી રીતે સાચો પણ મન મેલો હતો, તન ચોખ્ખો મન મેલો, સફેદ કપડા વાળા રાક્ષસ કહેવાય એને, સમજ્યા? તમે જો ને તો બહારથી એટલા બધા આમ સરસ સજ્જન ને સારા ને પરોપકારી લાગ્યો, પણ ખોટે ખોટા પૈસા હારું કેટલાય ના કાપી નાખ્યા એને, તો કેટલાય વેતરી નાખ્યા, ખોટી દવાઓ, ધોળે કપડે રાક્ષસો માટે બહુ મસ્ત વ્યાખ્યા કરી. શૌચનીય બાહ્યમ આભ્યંતરમ ચેતી દ્વિવિધમ શૌચ કર્મ ચ, આવું લખ્યું ચોખ્ખું. અને ચોરીમાં આવું લખ્યું અનાદાનમ પરસ્વસ્ય પરોક્ષમ વા છલેન ચ, પરોક્ષપણે ખાનગી લઈ લો નહીં, છળીને લેશો નહીં, લૂંટ કરીને લેશો નહીં, પારક્યું લેશો નહીં, બસ કોઈ પણ પ્રકારે પારક્યું લેવું નહીં. પારક્યું એક શબ્દ બહુ મજાનો છે તળપદી ભાષાનો, પારક્યું લેવું નહીં, લૂંટથી નહીં, કોઈ પણ રીતે નહીં. ચોરી તો એને જ કહેવાય કે ખાનસાન મન લઈ લો, બોલો ઊંધું હવળું સમજાવીને લઈ લો, એ શું કેવું તારે, લઈ લીધું કહેવાય એટલે કે લેવું નહીં. પાછો હું કે મેં ક્યાં ચોરીને લીધું છે, એને મને પ્રેમથી દીધું છે બાપા, એને દેવું પડે એવું તે ઊભું કર્યું, એને એવું તે ઊભું કર્યું. ખોટી લાચારી બતાવી કે ખોટી દાદાગીરી બતાવી કે ખોટી પરિસ્થિતિ બતાવી, તે લૂંટ્યો તો ખરો જ એને. કુંડળમાં એક જણો આવ્યો હતો અને રોવા માંડ્યો, અચ્યુત સ્વામીને મળેલો કે હું બ્રાહ્મણ છું, ગઢડામાં મોહનનગરમાં રહું છું, બહુ દુઃખી છું, મારા છોકરાને ઓપરેશન ઉપર ઓપરેશન કરાવવા પડે છે, ગાંઠું નીકળે છે, એક એક ઓપરેશનના 10,000 ખર્ચ થાય છે. અરે રે પ્રભુ, રોવે. હું બરોબર બોટાદ ગયો હતો, અચ્યુત સ્વામી મને ફોન કર્યો કે તમારે આવતા કેટલીક વાર લાગશે. મેં કીધું કલાક થાય, તો કે બ્રાહ્મણ છે બિચારો રોવે છે, હું આપીશ તો કેટલુંક આપીશ, તમે આવીને આપો તો બિચારાને દુઃખ વયું જાય. તો મેં કીધું બેહાડે, ઉત્તરાયણ જેવો દિવસ હતો, આપણને એમ થાય કે સારું પાત્ર મળ્યું, તો આ બધું ભગવાનનું છે, આવાને કોકને કામ લાગે તો પ્રભુ રાજી થાય. તે હું આવ્યો, મળ્યો, મને વાત કરી, મને કે અહીં જે આવ્યો અહીં જે આવ્યો અહીં જે આવ્યો, કોઈએ મદદ ન કરી. એક બે જણાએ તમારું નામ દીધું કે જાઓ કુંડળ ન્યા મળશે કે, એટલે આશાએ આવ્યો છું. મેં થોડું પૂછ્યું, મને એમ થયું કે ના ના બિચારો દુઃખી છે. અચ્યુત સ્વામી મને કે આપી દેવું, મેં કીધું એમ નહીં, એમ નથી દઈ દેવા. મેં કહ્યું તમારા છોકરાને કેટલામું ઓપરેશન છે, મને કે છઠ્ઠું છે. ઠીક, મેં કીધું ઓપરેશન ક્યાં કરાવવો છે, મને કે ભાવનગર. મેં કીધું કયા ડોક્ટર આગળ, મને કે ભુવા સાહેબ આગળ. મેં કીધું ભુવા સાહેબને હું ઓળખું છું. હવે પછી મેં કીધું તમારે જેટલા ઓપરેશન કરાવવા પડે ને જેટલો ખર્ચો થાય ભુવા સાહેબને મારું નામ દેજો, અને હું ભુવા સાહેબને બધું બિલ ચૂકવી દઈશ, દવા સુદ્ધા 5,000-10,000 નહીં, તમારા છોકરાનો જેટલો ખર્ચ થાય એટલો. ત્યાં તો રોવા માંડ્યો, મને બહુ નવાઈ લાગી. મેં કીધું રોવા કેમ માંડ્યો, એ તો મને હજી નથી ખબર. મેં કીધું તમારું કામ થઈ ગયું, હવે તમે રોવો જ કેમ, તો કે કાંઈ નહીં કાંઈ નહીં. મેં વાત તો કરો તો કાંઈ નહીં. મેં તો ના ના બોલો, તમે રડ્યા કેમ, તમારું કામ પતી ગયું, ક્યાંય ન પત્યું એ બધું પતી ગયું. ત્યારે મને કે એક જગ્યાએ ગયો તો એને મને 1,000 રૂપિયા આપ્યા છે ઓપરેશન માટે, મને કે એનું શું કરવું. મેં કે દીર ગાડી ભાડામાં વાપરજો, બરાબર. તો કે સારું સારું. વચ્ચે સ્વામીને મેં કીધું આને છે ને આ ઉત્તરાયણ છે તો એટલે ધાણીના લાડવા ચીકી ને શેરડી ને દંડીકાન એવું બધું આવેલું ઉત્તરાયણ આવે ને મંદિરમાં ઢગલો થાય હા આમાં કોકમાં ભાંગો તો આઠાના નીકળે 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 ને તો હું નીકળે મેં કીધું આની એક ઠેલી ભરી દો આપણે પ્લાસ્ટિકની ઠેલીમાં એ શેરડી ને દંડીકા ને એ તલના ને મમરાના લાડવા ને એ બધું ભરી દીધું મેં કીધું લો ખાજો વચ્ચે સ્વામી મને કે પણ તમે કઈ આપ્યું નહીં મેં કીધું લે શેરડી આલી આ આલ્યું બધું આલ્યું અને આપણે બધું એને કીધું ને મેં કીધું ભુવા સાહેબને કહેજે એ જ્ઞાન સ્વામીને ફોન કરો એટલે મેં કીધું મને ફોન કરશે હું એને કહી દઈશ સારું ગયો ઈ ગયો હજી કોઈ સમાચાર નથી ગયા એના કોઈ સમાચાર નથી રે પછી અમે એને સરનામું આપ્યું હતું ને ત્યાં અમે તપાસ કરી ત્યાં ઈ નામનો વ્યક્તિ કે એવું મકાન કશું જ નથી ગઢડામાં નહીતર તો કહેતો હતો હું ફલાણા બ્રહ્મચારીને વખતમાં ત્યાં વાસણ ઉટકતો ગોપીનાથજી દાદાના આને ઓળખું છું આને ઓળખું છું કશું નીકળ્યું નહીં જો એવી રીતે રડીને લાચારી બતાવીને આપણી પાસેથી 5-10 હજાર લઈ જાત તો એ શું કર્યું કહેવાય પરસ્વસ્ય આદાનમ કર્યું કહેવાય અહીં અનાદાનમ કીધું પરસ્વસ્ય આદાનમ ન કરવું એમ લઈ ન લેવું આવી સરસ વાતો છે માણા અનેક રીતે પારકું લઈ લે છે અને વળી એને ચોરી ન કહેવાય દાન કહેવાય વાહ સમજાણું તો પછી હવે બહુ જાજુ નથી કેવું નહીતર પાછું છે ને બાઉન્ડ્રી બહાર વ્યું જાય ઇતને મેસે સમજ લેના આવું છે બધું મહારાજ મહારાજ કરો મૃજ્જલાભ્યામ ભવેદ બાહ્યમ ભાવ શુદ્ધિ તથા અંતરમ માટીથી જળથી જે કંઈ શુદ્ધિ થાય એ બાહ્ય શુદ્ધિ છે અને ભાવ શુદ્ધિ તથા અંતર ભાવની શુદ્ધિ આંતરિક શુદ્ધિ છે આ સોચ કર્મની વાત કરી આ 5 ધર્મો સમજ્યા હવે 6ઠા ધર્મમાં જઈશું છઠ્ઠું ધર્મ છે યથોચિતમ બ્રહ્મચર્યમ આ 6ઠો ધર્મ યથોચિતમ બ્રહ્મચર્યમ બ્રહ્મચર્ય શબ્દ એકલો નથી લખ્યો એની આગળ એક શબ્દ વાપર્યો યથોચિતમ કહેતા જેને જેમ ઉચિત હોય એમ એને બ્રહ્મચર્ય પાળવું ત્યાગીએ એમ સંસારીએ એમ એમાં ઉંમરની સાથે એમ જલ્દી ભગવાન પામવું હોય તો એમ યથોચિતમ બ્રહ્મચર્યમ આ 6ઠો ધર્મ 7મો ધર્મ છે કામ જય એટલે કે કામનો સંપૂર્ણ જય કરવો બ્રહ્મચર્ય બાબતની જ વાત છે પણ બ્રહ્મચર્ય યથોચિતમ છે અને કામ જયમાં બીજું કાંઈ નથી લખ્યું આ 7મો ધર્મ 8મો ધર્મ લોભ જય લોભ જીતવો તળિયા સુધી અને 9મો ધર્મ છે ક્રોધ જીતો ક્રોધ જે થવો હોય થાય ગરમ ન થવું પડે ટાઢું જ રહેવું પડે તાલકો પછી કોઈને ડારો દેવો હોય તો અભિનય કરવો સમજાણું હા સિરિયલમાં પેલો રાવણ ક્રોધ કરે ને એવો કરવો હા લંકેશ જેવો ખોટો જોઈ નહી તો પણ વાસ્તવિક તપવું ન જોઈ નહીતર ક્રોધ આવી ગયો કહેવાય એક જણ મને કે મને ક્રોધ બહુ થાય છે મેં તો કોઈ દી ભાળ્યો નહીં તમારા મને કે બહારથી ન દેખાય મને કે અંદર બહુ દાસ ચડે અને ઘણા માણસ એવા હોય આમ બહારથી આપણને હાવ શાંત લાગે પણ માય તો એવા ધકતા હોય બટાકાવડાની જેમ બહારથી ઠરેલા લાગે અખતરો ન કરાય કોઈ દી નહીતર ઉપાધિ થાય ઘણા માણસ છે આમ બહારથી તમને બહુ ગરમ લાગે, બહુ કડક લાગે, પણ અંદર હાવ ટાઢા હોય, બિલકુલ ટાઢા. આવું હોય છે એટલે કહું છું. નવ ધર્મ કયા? દસમો ધર્મ મુદા વિત્તાર્પણમ પાત્રે. મુદા વિત્તાર્પણમ પાત્રે, એનું ગુજરાતી એવું થાય, આનંદથી પાત્રમાં ધનનું અર્પણ કરવું, એ દસમો ધર્મ. દાન દેવું એ દસમો ધર્મ એટલું જ ન લખ્યું, થોડા ખુલાસા કર્યા. ખુલાસા બે જ કર્યા છે, બબ્બે અક્ષરના જ, એક મુદા અને બીજું પાત્રે. દાન ગમે ત્યાં ન દેવું, ઉમળકો આવી જાય ને આપણી પાસે પૈસા છે ધાલો દેવી એમ નહીં, પાત્રે. પાત્ર હોય ને એમાં દાન દેવું. ભગવાને જો પાત્ર હોય ને એને દર્શન દેશ, પાત્ર હોય ને એને મદદ કરેશ. કુપાત્રને ક્યારેય નહીં કરતા, કેમ જે એનું બગડે. આપણે તેનું ભલું કરવું છે ને, કે આપણી પાસે પૈસા વધી ગયા છે ગમીને ઠલવી નાખવાશ સંડાસજી આવી, એવું છે? હા, આર્થિક કબજિયાત માટે. પણ ઓલ્યાની દશા બગડી જાય ને, આપણે ગમીને બેસી જાય તો આપણને શાંતિ થઈ જાય, પણ એને વાળવાન થાય. પાત્રે પાત્રમ દાન દેવું, અને એ માપનું દેવું, જેનું જેટલું ગજું. શેરની ટબુડીમાં કિલો દૂધ રેડો તો બીજું બહાર જાય, બજારા લુગડા બુગડા બધું બગડે, લપસીને પડે. મસ્ત શબ્દ વાપર્યો, બે જ અક્ષર પાત્રે, મસ્ત વાંચો છો. અને એક બીજો શબ્દ લખ્યો મુદા, એમાં સમજ્યા, આનંદથી દેવું, આનંદથી. મુદા એટલે આનંદથી દાન દેવું ને, એ આમ હોંશથી, ભાવથી, શ્રદ્ધાથી, આનંદથી, ઉમંગથી, પ્રેમથી દેવું. પરાયણ પરાયણ ખેહી 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 ખેહી, સમજાણું? એનીમાં સડાવીને લીધેલું દાન છે ને, એ આનંદથી ન કહેવાય. એ ઇન્જેક્શન મારીને દોઈ લીધેલી ગાય જેવું થયું, તેમ આ લોહીના કણ આવી જાય દૂધમાં, એ દૂધ ખાધા જેવા નહીં. આ ઇન્જેક્શન મારીને દોવે છે ને, સૂહી નાખે ગાયને, આખી સૂહી નાખે, માય લોહી આવી જાય, ચરબી આવી જાય દૂધમાં, એવી દવાઓ બનાવી છે ને. લ્યો, એ દૂધ લીધું, એમ દાન ન લેવાય, અને એમ દાન દેવું નહીં. હા, આનંદથી દેવું, દેવું તો પ્રેમથી દેવું. ઘણા વટમાં દેન, ઘણા માનમાં દેન, ઘણા ખોટે ખોટું દે, પછી દેવાનું કાંઈ નહીં, લખાવે એમ, લખાવો આપણા, પછી ધક્કા ખાવ. તારે કોણ એને કહેતું છે કે તું બોલ એમ? માટે આ બધું વિચારવું, આવા ધંધા ન કરવા. તો વાલા ભક્તો, પાત્રમાં આનંદથી દાન દેવું, આ દસમો ધર્મ. હવે અગિયારમો ધર્મ છે તુષ્ટિ, એટલે કે સંતોષ. લબ્ધેન દૈવતઃ, બહુ મસ્ત શબ્દ વાપર્યો, સંતોષ રાખવો, આ એક શબ્દ છે. પણ એક શબ્દ લખી નાખ્યો, દૈવતઃ લબ્ધેન તુષ્ટિ, એટલે કે આપણા પ્રારબ્ધથી જે કાંઈ મળ્યું હોય એમાં આનંદ માનો. જો આ ન હોય ને તો શાંતિ જ ન મળે કોઈ દિવસ. સંતોષ વિના શાંતિ નહીં, એવું તમે ક્યાંક વાંચ્યું તો હશે, મજાનું સૂત્ર છે. પછી એ તમે ક્યાંક સાંભળ્યું હશે, સંતોષી નર સદા સુખી. બહુ રૂડા સૂત્રો છે આ, ગુજરાતી સૂત્રો, કહેવાય તો ગણો તોય ભલે. આપણા પ્રારબ્ધને અનુસારે આપણને જે કાંઈ મળે, અન્ન વસ્ત્ર પદાર્થ મકાન કપડા માન સન્માન, એમાં બધામાં સંતોષ રાખો. બહુ 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 થઈ ગયું, ભગવાને ઘણું આપ્યું. અને આપણાથી જે પાછળ હોય ને એને જોવા, એટલે કોઈ દી ઉપાધી નહીં, એના કરતા તો માને ઘણું વધારે આપ્યું ભગવાને, એમ રાખવું. આમ આગળ ન જવું તો અસંતોષ થઈ જાય, કે ભાઈએ ગાડી લીધી ને આપણે કૂટર જ છે. એટલે ભાઈ કૂટર સારું જ, કૂટર તો છે, ઓલે સાયકલ્સ પેડલ મારવા પડે, તમારે લીવરથી ટીટીટી હાલત કરવું અને સાયકલ વાળાએ વિચારવું કે આપણે સાયકલ તો છે, બોલો પગપાળો જાય છે, એને એમ ન રહેવું આને કૂટરને આપણે સાયકલ. એટલે ભાઈ સાયકલ તો છે, ઝટપું ગાય ખરું, બોલો ભાઈ સારો ધડ્યો જાયશ, ધડ્યો જતો હોય ને એને એમ ન વિચારવું મારે સાયકલ નથી, એને એમ વિચારવું મને પગ તો ભગવાને દીધા, આ બિચારો પગ કપાઈ ગયેલો જો ઢહડાતો જાયશ. આ સંતોષ રાખવાની ટ્રીક બતાવું છું. આમ જોઈ તો સંતોષ રહે ને આમ જોઈ તો અસંતોષ થાય તરત જ. આ 11મો ધર્મ. હવે 12મો ધર્મ છે, તીર્થે ક્ષેત્રે ચ યજ્ઞા દઉ ચતુર્વર્ગાપ્તયે પીવા આત્માનો વા પરસ્યાપી સર્વથા ઘાત વર્જનમ. આ 12મા ધર્મનું નામ છે આત્મઘાત ન કરવો. 12મો ધર્મ. હવે લખે છે તીર્થક્ષેત્રમાં ન કરવો, કારણ કે ઘણાય એવું માને છે બીજે ત્રીજે આત્મઘાત ન કરાય, પણ તીર્થમાં વાંધો નહીં, પવિત્ર સ્થળ છે, તીર્થ મોટું છે, અહીં મરે એનું કલ્યાણ થાય એમ શાસ્ત્રમાં લખ્યું છે, માટે મરીએ ના, પણ શાસ્ત્રમાં એ લખ્યું છે કે આત્મઘાત ન કરો, એમ પાછું એ જોવું જોઈએ ને, મરવાનું ના લખ્યું છે અને કલ્યાણ થવાનું લખ્યું છે, એ હરી ઈચ્છાથી મોત આવે તો આની વાત છે, મરવાની વાત નથી. યજ્ઞા દો, ઘણા યજ્ઞમાં પડીને મરે છે, પવિત્ર હોય ને યજ્ઞ કુંડ એ ના પડી. એમ લખ્યું ચતુર્વર્ગ આપત એ પીવા. ઘણા ગ્રંથમાં પુરાણોમાં કે ક્યાંક એવું લખ્યું છે, તમે અહીંયા ભૈરવ જપ ખાઓ કે અહીંયા આ જગ્યાએ મરો, કાશીનું મરણ કે એવું તેવું બધું બહુ છે, તો તમને છે ને ધર્મ અર્થ કામને મોક્ષ પ્રાપ્ત થાય, અથવા તો જે સંકલ્પો હોય એ તમને પુનર્જન્મમાં મળે, એવું બધું છે. પણ ભગવાન નારાયણ બદ્રિકા આશ્રમમાં નારદજીને કહે છે કોઈ પણ ઈચ્છાથી આત્મઘાત નહીં કરવાનો, સુખી થવાય મરવાનું નહીં. સુખની એક ઈચ્છા જ કહેવાય ને, કે હું મરી જાઉં તો આ બધું જોવું મીઠું મારે, જોવાનું મટાડવાય આત્મઘાત નહીં કરવાનો, જોયા કરવાનું ભગવાન જે દુઃખ આપે એને રોયા કરવાનું, પણ મરવાનું નહીં. કેમ જે મરવાની નાશ, મરી જવાથી કાંઈ આપણા કર્મ છૂટી જતા નથી, આપણે સુખી થઈ જતા નથી, કદી આત્મઘાતનો વિચાર સુદ્ધા નહીં કરવાનો. ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી છે. આ બધા ધર્મો શિક્ષાપત્રીમાં છે, માટે આત્મઘાતનો વિચાર ક્યારેય નહીં કરવાનો. ગમે એવું દુઃખ આવે, ગમે એવી ભૂલ થઈ જાય આપણાથી, ક્યાંય મોઢું બતાવ્યા જેવું જિંદગીમાં ન રહે, કાયમ આપણે ગુલામ થઈને જીવવું પડે એવી હાલત થઈ જાય, તો પણ મરવાનો વિચાર નહીં કરવાનો. મરવાની વાત જ નહીં, શું કરવા, ભગવાને જે આયુષ્ય આપ્યું છે એ પૂરું કરીને જે કંઈ સુખ દુઃખ ભગવાન પ્રસાદી રૂપે આપે એ ભોગવી અને ભગવાનનું ભજન કરી પ્રાર્થના કરી રડી અને ભગવાન છેલ્લે આપણને લેવા આવે તારે જવાનું, આ છે કરીને કૂવામ નહીં પડવાનું, સમજાણું, નદીને કાંઠે ઊભું રહેવાનું, જ્યારે વાણ આવે ત્યારે બેહવાનું, ઉતાવળા થઈને પડવાનું નહીં. ટાઈટ વાતી હોય તો ટાઈટ ખાવાની, તડકો હોય તો નદીને કાંઠે તડકો ખાવાનો, પણ વાણ આવે ને ત્યારે બેહવાનું, દોડીને પડવાનું નહીં ટાઈટને તડકો ભાળીને. હા, માણા ધકાધકી કરે થોડું કાંઠે તાગાવ્યું જવું, આપણે પડવું નહીં પણ ઘણા પાડવા કરે. આત્મઘાત ન કરવો. સૃષ્ટિ રચાણી ત્યારથી લોકો આત્મઘાત કરતા રહ્યા છે. આજ આટલો ભણીને ગણીને લોક આગળ વધ્યો, આટલું વિજ્ઞાન વધ્યું, માણસ સમજ્યો, આત્મઘાતમાં કાંઈ ઘટાડો નથી થયો. છાપું ખોલજો, સમજ્યા, બે ચાર તો હળગ્યા જ છે, કા પંખે લટક્યા છે, આખા આખા કુટુંબ લટકી જાય છે ને, બધા છોકરાને અને બધાને ઝેર દઈને પોતે ઝેર ખાઈને હોઈ જાય છે. માટે બંધ કરવો આ ધંધો, ક્યારે વિચારવું જ નહીં. વિચાર કરી કોક દી ઈચ્છા થઈ જાય, આનો વિચાર આવે ત્યાંથી જ કાપવો. હવે જેમ આત્મઘાત ન કરવો અને એમ પરઘાત ન કરવો, આ 13મો ધર્મ છે. આપણે મરવું જ નહીં અને કોકને મારી ન નાખવા પાછા. હા, ઘણા કે હું ન મરું તને મારું, એટલે ભાઈ રવા દે, જીઓ ઓર જીને દો, તમે જીવો ને એને જીવવા દો. પારકો ઘાત ન કરવો સર્વથા, કોઈ પણ પ્રકારે નહીં કેસ. આ 13મો ધર્મ. હવે 14મો ધર્મ, જાતિ ભ્રંશ કરાણામ ચ કર્મણામ પરિવર્જનમ. જાતિ ભ્રંશ કરનારું જે કર્મ છે એનો ત્યાગ કરવો, કે જે કર્મ કરવાથી આપણે આપણી જાતિથી ભ્રષ્ટ થઈ જઈએ. જાતિ ભ્રષ્ટ થાય એવું કર્મ નહીં કરો. 15મો ધર્મ, પાણી પાદો દરોપસ્થ વાચામ સંયમનમ તથા પાણી પાદ ઉદર ઉપસ્થ ને વાણી. પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ઉદર એટલે પેટ યાને કે જીભ, ઉપસ્થ એટલે શિષ્ણેન્દ્રી અને વાચા એટલે વાણી. આ પાંચને નિયમનમાં કરવા, કંટ્રોલમાં કરવા, એ છે 15મો ધર્મ. હાથ જીતવા, પગ જીતવા, હાથ જીતવા એટલે કે ભાઈ ગમે તેમ હાથ કોઈને મારી દે આ તે એમ તેમ નહીં કરવાનું. પગ એટલે ગમે ને હાલીને વ્યૂ ન જવાવું જોઈએ અથવા આસન જીતવું. ઉદર એટલે કે પેટ જીતવું, એટલે કે જીભ જીતવી, જે તે ખા ખા કરવું જ્યારે ત્યારે ગમે ત્યારે જેવું તેવું એમ નહીં. ખાવાનો કમ્પ્લીટ નિયમ રાખવો, આવું જ ખાવું, ચાવીને જ ખાવું, આટલા વાગે જ ખાવું, આટલું જ ખાવું, વ્યવસ્થિત. ખાવામાં સમજે અને હુવામાં સમજીને પડે, હુવાને સમજીને પડે અને જાગવામાં સમજીને પડે, અને જાગવામાં સમજીને પડે અને બધી સમજીને પડે, નહીતર બધે લોચા વાગે. વાત બધી નાની નાની છે પણ બહુ કામની છે. 15 ધર્મ થયા. હવે હોળમો કહું. 16મો ધર્મ છે, સર્વેષામ વ્યસના નામ ચ વર્જનમ. સર્વ પ્રકારના વ્યસનનો ત્યાગ કરો. મદ્ય, માંસ, વ્યભિચાર, ચોરી, વિધવિધ વ્યસનો છે, સર્વ પ્રકારના વ્યસનનો ત્યાગ કરો. વાજા, વાજિંત્ર, ગાવું, નાચવું, આ બધા વ્યસનમાં આવે, સમજણ. બંધન ન જોઈ, હુવાણે વ્યસન છે. બે ત્રણ જણા મળીને ઓટલે બેહવાની હુવાણી કરવાની જો ટેવ પડી ગઈ ને તો એ ન કરે ને તો સવારે ટટ્ટી ન થાય. બે ચાર બાયું ભેગીને કોકના ઓટલા ને ચોટલા કૂટે ને એ એક વ્યસન છે. હા, બેહી કોક દિન, કોક દિન ન બેહી તો વાંધો ન આવે, હું ગાવી જવી જોઈએ. આ બધા બંધાણ, ભાઈ ભાઈ તેના બંધાણ છે, વિચિત્ર વિચિત્ર. આજકાલ કલયુગના પ્રતાપે અનેક પ્રકારના બંધાણ નવા પ્રગટ થયા છે, નવા ભાઈ ભાઈ તેના, તમારી અક્કલ કામ ન કરે. હા, કેટલી પ્રકારના માણસને વ્યસનો છે, કેટલાક કહેવાય એવા ને કેટલાક ન કહેવાય એવા, કેટલાક જાહેર હોય ને કેટલાક તેવા વિચિત્ર ને ખાનગી ને ઓકવર્ડ ને વિકૃત વ્યસન હોય કે બોલાય પણ નહીં, સમજ્યા. અને હારા ને ઉજલિયાટ ને મોટા ગણાતા માણસોમાં એવી વિકૃતિ ને એવા ખરાબ વ્યસન હોય, આપણને એમ થાય કે એ પણ આ તમે શું બોલો છો, આવું તો કેવું બોલો. માટે વ્યસન ત્યાગ, સર્વ વ્યસનનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. આ 16મો ધર્મ. હવે 17મો ધર્મ, માંસ ન ખાવું ને મદ્ય ન પીવું. એવી બધી અખાદ્ય વસ્તુ છે એને ખાવી નહીં. આ 17મો ધર્મ. હવે 18મો ધર્મ, વ્યભિચારાન નિવૃત્તિશ્ચ. આમ તો વ્યસનમાં વ્યભિચાર આવી જાય છે, તેમ છતાંય એને અલગ વજન દેવા માટે પાડ્યું કે અમારા આશ્રિત મહારાજે શિક્ષાપતિને લખ્યું ને, એમણે વ્યભિચાર ન કરવો. વ્યભિચાર એટલે પર સ્ત્રી ગમન ને પર પુરુષ ગમન, એને કહેવાય વ્યભિચાર. ઓગણીસમો ધર્મ કુલ સદ્ધર્મ પાલનમ, પોતાના કુળ પરંપરામાં આવતો જે સારો રિવાજ એનું વ્યવસ્થિત પાલન કરવું, એ ઓગણીસમો ધર્મ છે. હા, કુરિવાજ હોય પરંપરામાં આવતો કુળનો હોય તો એ ત્યાજ્ય છે, પણ સુરિવાજ હોય સારા, ઘણાય કુટુંબમાં બહુ સારા સંસ્કાર હોય, એમના પરંપરાગત જ આવતા હોય અને એના પાલનથી બહુ ફાયદો હોય, એટલે લખ્યું કે કુલ સદ્ધર્મ પાલનમ. કુલ ધર્મ પાલનમ એમ ન લખ્યું, કુલનો ધર્મ પાળજો એમ ન લખ્યું, કુલ અને ધર્મની વચ્ચે સદ શબ્દ લખ્યો એટલે કુળનો સારો ધર્મ એનું પાલન કરવું, અને કુધર્મ હોય કુળ પરંપરાગત આવતો હોય તો એનું ન કરવું, ભલે આપણા કુળ પરંપરાગત આવતો હોય એ રિવાજ તોય આપણે વર્જસ. હવે વિષમો ધર્મ છે એકાદશી નામ સર્વાસામ યમે સાકમ ઉપોષણમ. સર્વ એકાદશીનું ઉપોષણ કરવું, કહેતા ઉપવાસ કરીને વ્રત કરવું, પણ એ વ્રત એમ લખ્યું કે યમે હિ સાકમ, યમ એટલે કે જે પાળવાનું આવે નિયમો, તે પાળવા પૂર્વક એકાદશીનું વ્રત કરવું, એટલે કે બ્રહ્મચર્યાદિક નિયમો પાળીને જો એકાદશી કરે તો એ સંપૂર્ણ ફળદાયી થાય છે. મધ્યના આઠમા વચનામૃતમાં આ વાત છે, નહીં તો ઢોલ લાંગણી કહેવાય. એકવીસમો ધર્મ છે હરેર જન્મ દિના નામ ચ વ્રતાચરણ મંજસા. એકાદશી કરવી એવું નથી, તો કે ભગવાનના જન્મદિન આદિક જે વ્રતો છે, જન્માષ્ટમી, રામનવમી, હરિજયંતી, આ પણ વ્રતો કરવા. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છીએ, માટે દરેક માસની સુધી નવમી એ હરિજયંતી કહેવાય, એનું વ્રત આપણે કરવું જોઈએ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા. હરેર જન્મદિના નામ ચ વ્રતાચરણમ અંજસા, સાવધાનપણે આ વ્રતાચરણ કરવું, એ એકવીસમો ધર્મ છે. પણ આ બધા વ્રતો છે ને એ યમ સાથે કરવાના આવે, યમ પાંચ આવે. આ જમપુરી વાળા જમની વાત નથી હો. પાંચ યમ કયા? તો કે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય, અપરિગ્રહ. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કોઈનું પરિગ્રહ ન કરવો, એટલે આ જે છે ને એને યમ કહેવાય છે. પાંચને વ્રત કરવામાં આ પાંચેયનું સાહચર્ય જોઈએ તો વ્રત ફલીભૂત થાય. બાવીસમો ધર્મ છે આર્જવમ. આર્જવમ એટલે આપણાથી જે મોટા હોય એમની પાસે સરળપણે વર્તવું, અકડાઈ ન રાખવી, હા એને કહેવાય આર્જવ. મોટાઓની પાસે દાસ થઈને સરળપણે ડાયા થઈને રહેવું. આ બાવીસમો ધર્મ. ત્રેવીસમો ધર્મ છે સાધુ સેવા. સર્વ કોઈને આ બધા રાખવાના નિયમો છે, સાધુની સેવા કરવી. આ કઈ ગ્રહસ્થને જ પાળવાનો ધર્મ નથી, સાધુની સેવા તો બધાએ, સાધુએ કરવી, સાધુ સેવા. અને ચોવીસમો ધર્મ છે વિભજ્યાન્નાદિ ભોજનમ. અન્નાદિક ભોજનને વહેંચીને ખાવું, એકલા ન ખાવું, બીજા બધાને આપીને ખાવું, અથવા તો જે મુખ્ય માણસ હોય એને પોતાના જે પારિવારિક કે સેવક માણસો હોય એમને જમાડી પછી જમવું, એમનામાં સુખ દુઃખ ન રહેવા દે, તારી વડીલ મોટો એટલે કે એના બધા સુખ દુઃખ પર ધ્યાન રાખે, આ મોટાની ફરજ આવે છે. ચોવીસમો ધર્મ. અને હવે છેલ્લો પચીસમો ધર્મ, ભક્તિર ભગવતશ્ચેતી ધર્મા સાધારણા નૃણામ. પચીસમો ધર્મ ભગવાનની ભક્તિ કરવી, માણસોના આ સાધારણ ધર્મ છે એમ ભગવાન નારાયણ બોલ્યા. હવે નારદજીને કહે છે કે હવે છે ને ચારેય વર્ણના વિશેષ ધર્મો અનુક્રમથી તમને કહું છું. તો પહેલું, ચાર વર્ણ કયા? તો કે બ્રહ્મ ક્ષત્ર વિષશુદ્રા વર્ણા ચત્વાર ઈરિતાહા તેષામ પૃથક પૃથક ધર્માન વિશેષાન વચમી તે મુને. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ ચારેય છે, એમના જુદા જુદા ધર્મ તમને કહું છું. આને વિશેષ ધર્મો કહેવાય. પહેલા બ્રાહ્મણના ધર્મ કહે છે, નવ ધર્મ કહે છે. એક ક્ષમ, એટલે કે અંતકરણ કંટ્રોલમાં રાખવું. બીજો ધર્મ બ્રાહ્મણનો દમ, એટલે કે ઇન્દ્રિયો નિયમમાં રાખવી. ત્રીજો ધર્મ બ્રાહ્મણનો ક્ષમા, નવનીત જેવા નરમ રહેવું, અપરાધ કરનારો પગે લાગે એટલે તરત ક્ષમા દઈ દેવી આ બ્રાહ્મણને. અને ચોથો ધર્મ શૌચ, આપણે વ્યાખ્યા કરી ગયા. પાંચમો ધર્મ છે આસ્તિક્યમ, આલોક પરલોકમાં સુખ દુઃખ જે શાસ્ત્રમાં લખ્યા છે એમાં, ભગવાનમાં, ભગવાનના ધામમાં, ઐશ્વર્યમાં, પ્રતાપમાં વિશ્વાસ રાખવો, એ આસ્તિકતા કહેવાય. છઠ્ઠો ધર્મ છે ભગવાનની ભક્તિ કરવી. સાતમો ધર્મ બ્રાહ્મણનો તપ કરવું. આઠમો ધર્મ છે બ્રાહ્મણે સત્શાસ્ત્રનો અભ્યાસ કરીને એમાંથી જ્ઞાન મેળવવું. અને નવમો ધર્મ બ્રાહ્મણનો એ છે તે જ્ઞાનને ભગવદ્ ધ્યાન કરીને વિજ્ઞાનમાં રૂપાંતર કરવું. વિજ્ઞાન એ નવમો ધર્મ છે. વિપ્ર ધર્મ સ્વભાવ જ, આટલા બ્રાહ્મણોમાં સ્વાભાવિક જ ધર્મ હોય છે એમ લખ્યું છે. સ્વભાવ જ પ્રકૃતિને અનુકૂળ છે આ એને બધા ધર્મો. હવે ક્ષત્રિયના વિશેષ ધર્મો કે છે, એમના આઠ છે, બ્રાહ્મણ કરતા એક ઓછો છે. સુરત્વમ, ક્ષત્રિય સુરવીર રહેવું, કોઈ પણથી ડર્યા વગર યુદ્ધમાં પ્રવેશ કરવો એને સુરવીર પણ કહેવાય. સમજ્યા? ભાલા ઉડતા હોય ને સેના ઊભી હોય એમાં સીધું કૂદી પડવું, એ સુરવીર પણ કહેવાય. ધીરજ રાખવી, ગમે તેવા સુખ દુઃખમાં થાકી ન જવું, ક્ષત્રિય. ઔદાર્યમ, ઉદાર રહેવું, કોઈને કાંઈ આપવું હોય ધાર લઈને દઈ દે એને ક્ષત્રિય કહેવાય. લાફો મારી લઈ લે, તેજસ્વી માણસો છે ને. બલમ, આ ક્ષત્રિયનો ધર્મ છે, બલ, એટલે કોઈથી દબાવવું નહીં એનો ધર્મ છે. કોઈથી દબાવવું નહીં, આપણને એમ થાય કે દબાતા કેમ નથી, એટલે એનો ધર્મ છે, એનો દબાય. હું તેજ, એટલે કોઈથી પરાભવ ન થવું, એ પરાભવ ન પામે, પરાભવ પમાડે હામાને હરવે. શરણ્યતા એનો ધર્મ છે, એને શરણે કોઈ આવે એટલે પતી ગયો, મેં તને શરણે રાખ્યો એટલે એના માટે મરે, એ શરણ્યતા ધર્મ છે ક્ષત્રિયનો. વળી ગો વિપ્ર સાધુ રક્ષા, ગાયોની, બ્રાહ્મણની, સાધુઓની રક્ષા કરવી ક્ષત્રિયોએ, આ એના ધર્મ છે. પછી ઈજ્યા, યજ્ઞ કરાવવા, આ ક્ષત્રિયોના ધર્મ સ્વાભાવિક કયા છે. હવે ક્ષત્રિયમાં જે રાજા હોય એનો થોડો વિશેષ ધર્મ કહે છે, અને ગૌણ ધર્મ કહેવાય ગુણ નિમિત્તે. રાજ્ઞત્વેતે અથ નિત્યેવ પ્રજાનામ પરિપાલનમ ધર્મ સંસ્થાપનમ ભૂમૌ ધર્મા દંડાર્હ દંડનમ. આ ત્રણ ધર્મ રાજાના કીધા. જે રાજા હોય એમણે કહે છે નિત્ય પોતાની જે પ્રજા હોય એમનું પાલન કરવું, આ પહેલો ધર્મ. બીજો ધર્મ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવું. અને ત્રીજો ધર્મ દંડવા યોગ્ય ને નહીં દંડવા યોગ્ય માણસને હમાય હમજીને દંડ કે સારું એનું કરવું, આડે ધડ નહીં, અહમમાં ન અહમમાં. આ ત્રીજો ધર્મ રાજાનો. હવે વૈશ્યના ધર્મ આવે છે. એમના પાંચ ધર્મ છે. એક તો આસ્તિક્ય, બ્રાહ્મણની જેમ રાખવું. દાન નિષ્ઠા, દાન દેવામાં એમને નિષ્ઠા રાખવી. સાધુ બ્રાહ્મણની સેવા કરવી, આ ત્રીજો ધર્મ. અને અર્થોપચયે અતુષ્ટિ, પૈસા પેદા કરવામાં સંતોષ રાખવો નહીં. વૈશ્ય લોકોએ આ એનો ધર્મ છે. આપણને એમ થાય કે આ ધરાતા કેમ નથી, આટલું બધું ભેગું થયું તોય, પણ ના પાડી છે. અર્થોપચયે અતુષ્ટિ, અમારા સાધુને ખાસ કહેવું પડે, વાંયા પડી જાય, હવે તમારે ઘણું થઈ ગયું એમ બંધ કરો. અને કહે છે ઉદ્યમ, રાતની મહેનત કરવી, અને ઉદ્યમ કરવો એનો ધર્મ છે, ઠાકવું નહીં. આ વૈશ્યના ધર્મો છે. હવે શુદ્રના વિશેષ ધર્મ કહે છે. શુદ્રને એક જ ધર્મ છે, સેવા. હા, બ્રાહ્મણની સેવા કરવી, ક્ષત્રિયની સેવા કરવી, વૈશ્યની પણ એને સેવા કરવી, દેવોની સેવા કરવી, ગાયોની સેવા કરવી, પણ સેવામાં એક જ શરત છે, નિષ્કપટમ. નિષ્કપટપણે, નિર્દંભપણે સેવા કરવી, ખાલી ખાલી ઔપચારિક નહીં, વાસ્તવિક સેવા કરવી હૃદયથી. વિશેષ ધર્મ કથિત શુદ્રસ્ય મુનિ સત્તમ. હે મુનિ સત્તમ, આ વિશેષ ધર્મો મેં બતાવ્યા. હવે શ્લોક 28-36 સુધી વિશેષ એમની આજીવિકાનું વર્ણન કરે છે. ચારે વર્ણની આજીવિકામાં જો સાંભળો, બ્રાહ્મણની આજીવિકા છે ને ત્રણ છે. એક, શાસ્ત્ર વિદ્યા ભણાવવી. બીજી, યજ્ઞાદિક વિધિ કરાવવી. અને ત્રીજી આજીવિકા, ધર્મથી અન્નાદિકનો પ્રતિગ્રહ કરવો. એટલે કે ધર્મી માણસો હોય ને, ધર્મનિષ્ઠાવાળા એવા માણસો પાસેથી અન્ન ધન વગેરે પોતે દાનમાં લેવું, એવી રીતે આજીવિકા ચલાવવી. શાસ્ત્ર વિદ્યા ભણાવવાથી કાંઈ મળતું હોય તો એનાથી આજીવિકા ચલાવવી, અથવા તો યજ્ઞ યાગાદિક વિધિ કરાવવાથી પોતાને કાંઈ મળે તો એનાથી આજીવિકા ચલાવવી, અથવા તો સારા ધર્મનિષ્ઠ કોઈ ભક્ત હોય એમની પાસેથી દાન લઈને પોતાનો જીવન નિર્વાહ ચલાવવો. પણ આ જે ત્રીજી કહી છે ને, દાન લેવાની, એ આપતકાળ આવે ત્યારે જ સમજવું, નહીતર ઉપલી બે જ હારી. અને કહે છે કે ઉપલી જે બે કીધી ને, એમાંય જો દોષ દેખાય તો ચાર બીજી બતાવે છે. બહુ આકરું છે બ્રાહ્મણ માટે. પહેલું, ચિલોન્સ વૃત્તિથી જીવન ચલાવે. તો ચિલંજ વૃત્તિ કોને કહેવાય? કે ખેડૂતે લઈ લીધા પછી ખેતરમાં પડેલા દાણા કે ડુંડીઓ કે છોડવા વીણીને જીવવું, એને શીલ કહેવાય, શીલ વૃત્તિ. અને દુકાન કે માર્કેટમાં પડી ગયેલા દાણા વીણીને જીવવું, તે ઉંચ વૃત્તિ કહેવાય. આ બે વૃત્તિ ભેગી કરો એટલે ચિલોન્સ વૃત્તિ કહેવાય. ખેતરમાંથી ડુંડી દાણા વીણવા કે માર્કેટમાંથી દાણા વીણીને જીવવું, એ ચિલોન્સ વૃત્તિ કહેવાય. આ એક વૃત્તિ, જો એમને શાસ્ત્ર ભણાવીને કે યજ્ઞયાગાદી કરાવીને જીવવામાં એમના દોષ દેખાતો હોય તો આ દાણા વીણીને જીવવું. હવે કહે છે કે બીજી એક વૃત્તિ છે, એનું નામ યાયાવર વૃત્તિ અથવા તો નિત્યાંચા વૃત્તિ નામ છે, ભિક્ષાવૃત્તિ જેને કહેવાય. આ બીજી વૃત્તિ, ભિક્ષાવૃત્તિ કરીને જીવવું. હવે ત્રીજી શાલીન વૃત્તિ છે, માગ્યા વિના હરિ ઈચ્છાથી મળે એના જ જીવવું. ધર્મપિતા અને ભક્તિ માતા આ શાલીન વૃત્તિ રાખતા હતા. ચોથી વૃત્તિ છે ઉચિત વૃત્તિ, એટલે કે પોતાના ધર્મમાં બાધ ના આવે તેમ ખેતી કરીને જીવવું, પણ ખેતી બે પહોર કરવી અને પછી ભજન કરવું. એમ જે જીવવું તે ઉચિત કૃષિ વૃત્તિ કહેવાય. બ્રાહ્મણોને આ ચાર પ્રકારે જીવવું, અને એમાંય પૂર્વ પૂર્વ શ્રેષ્ઠ છે. કહેતા ઉચિત કૃષિ વૃત્તિ કરતા શાલીન વૃત્તિ શ્રેષ્ઠ છે, શાલીન વૃત્તિ કરતા યાયાવર વૃત્તિ, નિત્યયાંચા ભિક્ષાવૃત્તિ શ્રેષ્ઠ છે, અને એના કરતા શિલોંશ વૃત્તિ શ્રેષ્ઠ છે. આમ આ બધી આજીવિકાઓ કેમ પોતે ચલાવવી એ વાત લખી. હવે કહે છે કે બ્રાહ્મણે આપતકાળમાં ક્ષત્રિયની કે વૈશ્યની વૃત્તિથી જીવવું, શુદ્રની તો નહીં જ. હવે આપતકાળ આવે ને આમાં ન મેળ પડે તો એમણે એક સ્ટેપ હેઠું આવવું, ક્ષત્રિયની વૃત્તિથી જીવવું કા વૈશ્યની. હવે ક્ષત્રિયની આજીવિકા કે છે કે ધર્મ રક્ષાર્થે શસ્ત્રધારી થઈને રહેવાથી જે મળે એનાથી જીવવું. આ ક્ષત્રિયની એક જ આજીવિકા, શસ્ત્ર બાંધીને લોકોનું રક્ષણ કરવું, પેરેગીરી કરવી, એમાંથી જે લોકો આપે એનાથી એને જીવન ચલાવવું. અને જો એને આપતકાળ આવે અર્થાત કે આમ કોઈ પહેરેગીરી કે એને કઈ રાખે નહીં એવી રીતે રક્ષણમાં, તો કે છે એને વૈશ્યવૃત્તિથી જીવવું, પણ એથી નીચી વૃત્તિથી નહીં. ક્ષત્રિય જો રાજા હોય તો બ્રાહ્મણ સિવાયની પ્રજા પાસેથી યથોચિત રંજન કરીને દેશ કાળાનુસાર છઠ્ઠો ભાગ કર લઈને જીવે. છઠ્ઠો ભાગ એને બધાને રાજી કરીને લે, હેરાન કરીને નહીં. અને નીચની સેવા તો ક્ષત્રિયને માટે નિંદ્ય છે, સમજાણું. ઘણા રાજા હેરાન કરીને કર લે, આમાં એમ લખ્યું છે યથોચિત પ્રજાને રંજન કરીને. એમાંય પાછો શબ્દ વાપર્યો દેશ કાળા અનુસાર, એમાંય નક્કી કરી દીધું છઠ્ઠો ભાગ. મનમાં એવા કર નાખે ને કાંઈ દેશ કાળ જોવે નહીં, પ્રજાને પીડીને લે, આ કાંઈ રાજા ન કહેવાય, ડાકું જ કહેવાય બધા. હવે વૈશ્ય આજીવિકા કેમ ચલાવવી, તો કે છે વૈશ્ય છે ને ખેતી કરવી, કાં વેપાર કરવો, કાં પશુપાલન કરવું, કાં વ્યાજવટો કરીને જીવવું, અને આપતકાળમાં શુદ્ધ વૃત્તિથી જીવવું. હવે શુદ્રની આજીવિકા શું, તો કે ઉપરના ત્રણે વર્ણની સેવાથી જે ધન ધાન્ય મળે એનાથી એને જીવવું, અને જો આપતકાળ આવી પડે તો અસત શુદ્રની જે આજીવિકા છે સાદડીઓને ટોપલા વણવાની એવી તેવી, એનાથી જીવન નિર્વાહ ચલાવવું. આમ ચારે વર્ણની વૃત્તિ કઈ. અને કહ્યું કે આ આપતકાળ પૂરતા નીચે આવ્યા હોત તે તો આપતકાળ જાય એટલે તરત ઊંચા થઈ જવું, પોતપોતાની વૃત્તિ ઉપર જતું રહેવું, પણ પછી આપતકાળ ગયા પછી પણ આપત ધર્મમાં જ પડ્યું ન રહેવું. હા, થોડા દી પાણીની તકલીફ હોય પોતું મારીને પૂજા કરી લઈ, પણ પાણી આવે પછી પોતું ફાવી ગયું હોય તો ઉપાધિ ને, ત્યારે હુતક આવે ત્યાં મંદિરમાં પૂજા મૂકી આવે, પછી હુતક વયું જાય તો લેવા આવે નહીં, ગમણે નહીં, બે મહિના ભલે મંદિરમાં થાળ જમતા, સવારે મોડું જગ્યાએ છે, જોબે વહેલું જવું પડે એમ છે. ઠાકોરજી મંદિરે ગયા થાશ એમ ન કરવું. નારાયણ ભગવાન બોલ્યા કે હે નારદ, ચારે વર્ણની હવે કર્તવ્યતા તમને કહું છું. ચારે વર્ણની એક જ કર્તવ્યતા કહીશ, સત્સંગ. મજા આવી વાત છે. ચાતુર્વર્ણ્ય સતામ સંગ કુર્યા નત્વ સતામ ક્વચિત મુક્તિ પ્રદોષિ સત્સંગ કુસંગો નિરય પ્રદ. ચારે વર્ણના માણસોએ સત્સંગ કરવો અને કુસંગ ક્યારેય ન કરવો. કેમ જે સત્સંગ મોક્ષ દેનારો છે અને કુસંગ નરક દેનારો છે. પાટિયા પાડીને ચોખ્ખી વાત કરે છે. ફરી વાર બોલું છું, ચારે વર્ણના માણસોએ સત્સંગ કરવો કેમ જે સત્સંગ મોક્ષ આપનારો છે, અને ચારે વર્ણના માણસોએ ક્યારેય કુસંગ કરવો નહીં કેમ જે કુસંગ નરક આપનારો છે. હવે સત્સંગ કરવાની વાત થઈ તો સવાલ ઉઠ્યો, સત્સંગ કરવો, સત્સંગ કરવો એટલે કે સાધુનો સમાગમ કરવો. કારણ કે ભાઈ સાધુ કોને કહેવા, કે જો કામ ક્રોધ રસાસ્વાદ માન મત્સર સમજ્યા દંભ વગેરેને જીતીને જે ભગવાનની ભક્તિ કરતા હોય તેને સાધુ જાણવા, સમજાણું. કામ ક્રોધ રસાસ્વાદ માન મત્સર જીતીને નિર્ધમપણે જે ભગવાનની ભક્તિ કરતા હોય એને તમારે સંત માનવા, એને સાધુ માનવા. સાધુ એટલે પોતાનું મોક્ષરૂપી કાર્ય સાધે અને બીજાને મોક્ષરૂપી કાર્ય સધાવી આપે એનું નામ સાધુ. એવા જે હોય તેને સેવવા એનું નામ સત્સંગ છે. કુસંગ ન કરવો તમે કીધું, કે છે કુસંગ ન કરવો એટલે શું, તાકે અસાધુનો સમાગમ ન કરવો એનું નામ કુસંગ. તો કે તો એ જાણવા પડે છે ને કોને કહેવાય, એમ નહીં તો સમાગમ થઈ જાય. અસાધુના લક્ષણ કે છે, હવે અસંતના લક્ષણ. સ્ત્રિયામ સ્ત્રેણે રસાસ્વાદે સક્તાચ ધન ગૃધનવહ હિંસ્રા દંભ કૃતા ટોપા ભક્તા ભાષા યસાદવહ. કોને કહેવાય અસાધુ, તો કે સ્ત્રીઓમાં અને સ્ત્રી લંપટ પુરુષોમાં રસાસ્વાદમાં ખૂબ આસક્તિ ધરાવતા હોય, અને કહે છે ધનમાં ખૂબ આસક્તિવાળા હોય, અને વળી બીજાને પીડતા હોય, અને દંભથી કૃતા ટોપા દંભથી આટો ટોપ કરતા હોય. એટલા માટે ભક્તા ભાષા કહેવાના ભગત હોય એને અસાધુ જાણવા, અને એનો સત્સંગ ઇઝ કુસંગ છે. હવે સંત અસંતના ભેળા લક્ષણ કે છે. અસાધુ સ્વાસુરી સંપદ દૈવી સંપદ તું સાધુ શું, સહજા સ્થિતિ નિશ્ચિત્ય સેવ્યા સંત સુખેપ સુભી. ભગવાન કહે છે કે અસાધુ પુરુષોમાં આસુરી સંપત્તિ સહજ સ્વભાવે રહી હોય છે. દંભો દર્પો અભિમાનશ્ચ, આ ગીતા વચનથી જે આસુરી સંપત્તિ ગણાવેલી છે તે આસુરીમાં અસાધુઓમાં સહેજે રહેલી હોય છે. જોવું, દૈવી સંપત્ત તો સાધુ શું, દૈવી સંપત્ત તો સાધુઓમાં રહી છે. અભયમ સત્વ સંશુદ્ધિ, આ ગીતા વાક્યથી જે દૈવી સંપત્તિ ગણાવી છે એ સાધુઓમાં સહજ રહી હોય છે. આ જોઈ લેવું, નક્કી કરી લેવું, અને પછી સુખની ઈચ્છા વાળાઓએ હંમેશા સાધુ સેવા અને અસાધુઓનો ત્યાગ કરવો. આવો સંગ કરવાનું શા માટે કહો છો? તો કે છે, યાદૃશ્યામ યસ્ય સંઘ સ્યાત શાસ્ત્રાણામ વા નૃણામપિ બુદ્ધિ સ્યાત તાદૃશી તસ્ય કાર્યો અતો નાસતામ હિ સહભાઈ. જેવાનો તમે સંગ કરો, જેવા શાસ્ત્રો વાંચો, એવી તમારી બુદ્ધિ થાય છે. ઉત્તમનો સંગ કરો તો ઉત્તમ બુદ્ધિ થાય, મધ્યમનો સંગ કરો તો મધ્યમ બુદ્ધિ થાય, અને નિમ્ન કક્ષાના માણસોનો સહવાસ રાખો તો તમે નિમ્ન કક્ષાના થઈ જાઓ. ઉત્તમનો સંગ કરો તો ઉત્તમ બુદ્ધિશાળી થાઓ. આમ વાત છે. માટે કે છે, જો તમારે શ્રેષ્ઠ અને સારા બનવું હોય તો નિમ્ન માણસોનો સંગ ન કરશો, શ્રેષ્ઠનો જ કરજો, અસાધુઓનો ક્યારેય કરશો નહીં. કુસંગી સંગે સુજનો પીડાય તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માકડ નાશી જાય તે સંગથી માર પલંગ ખાય. નહીં તો ભાગી જાય. એમ ખરાબ માણાને સંગે જો આપણે હોય તો માર આપણને પડે. જુગાર રમતા હોય ને બેહી ટી ટી થાય એટલે એને જ ખબર પડે પોલીસ આવી, એ બધા ભાગી જાય. આપણે બેઠા જ પકડીને આપણને લઈ જાય. ડેબો ઠારી દે સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તે રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. માણા હારો હોય પણ થોડો કુસંગ પડી જાય તો માણા બગડી જાય. કેવી રીતે? કે દૂધ કેવું સારું મીઠું મધુર બરાબર હોય પણ છાંટો સાઈસનો પડ્યો તો બગડ્યું. સમજો, વારી વારી દ એક થી વર્ષિયું જે છીપમાં જઈ પડ્યું તેનું મોતી થયું, થઈ સરકરા જે શેલડીમાં જઈ પડ્યું. પેઠું વાસ વિશે થયું કપૂર તે સરપાસ્ય ઝેરી થયું, જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જ્યાં જ્યાં ગયું. લો આંબળો, વાદળામાંથી પાણી પડ્યું એ ખરખું જ પડ્યું હતું, પણ કે છીપમાં જઈને પડ્યું એ મોતી થયું, અને શેરડીમાં ચડ્યું એ હાકર થયું, વાહડામ પેઠું એ કપૂર થયું, સર્પમ પેઠું એ ઝેર થયું. માટે આ જગતમાં જેને જેવો સંગ થાય એવો એને રંગ ચડી જાય છે. માટે હંમેશા સારાનો સંગ કરો પ્લીઝ. નબળાને છોડો, જેને નબળા ગમે એ નબળા હોય છે, શું કરવું આનું? તો એ સાધુ સેવા રૂચય પુરુષા નિજ શક્તિ તહ અપ્રાપ્યમ નાસ્તિ વૈ તેષામ કિમૈશ્વરીય મૂર્જિતમ. હવે કહે છે કે જે માણસ સાધુ સેવામાં રૂચિ વાળો હોય છે એને આ દુનિયામાં કાંઈ અપ્રાપ્ય નથી. એવા પુરુષોને ભગવાન બધું જ આપે છે, સમૃદ્ધ ઐશ્વર્ય વાળો એ થાય છે. માટે સાધુ સેવામાં રૂચિ રાખવી, એમ સત્સંગનો મહિમા કહે છે. અધ્યાય મોટો છે, માટે અહીંયા રાખીએ. આજ એકાદશી છે, બધા વ્રત કરજો, સારી રીતે ભજન કરજો, ધૂન બોલજો, ભગવાનને રાજી કરજો. આ બધા નિયમો છે, એને ન પળાતા હોય તે તપાસીને શરૂ કરજો. સજાનંદ સ્વામી મહારાજ.